समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय आपणे करी रह्या छीए। तेमां गाथा 120 सुधी स्वाध्याय कर्यो छे। कर्ता कर्म अधिकारनी गाथा 121 थी हवे आगळ आपणे स्वाध्याय करीए। 120 સુધી ગાથા જે કરી એમાં ગાથા 116 થી 120 માં જે વાત આવી કે સાંખ્ય મત પ્રમાણે પૂદગળ અપરિણામી છે। સાંખ્ય મત એવું કહે છે કે પુરુષ અને પ્રકૃતિ અપરિણામી છે, એટલે એમાં પ્રકૃતિ કહેતા પૂદગળ આવે અને પુરુષ કહેતા જીવ આત્મા આવે। તો એક પૂદગળ અપરિણામી છે એ વાત ઉપર ગાથા 116 થી 120 પાંચ ગાથામાં એમ સમજાવ્યું કે એ પૂદગળ અપરિણામી હોઈ શકે નહીં। સાંખ્ય મત દ્વારા જે વાત કરવામાં આવી છે તે વાત તદ્દન ખોટી છે। જો પૂદગળ અપરિણામી હોય એટલે કે પૂદગળ સ્વયં કર્મ રૂપે બંધાતું પણ ન હોય અને કર્મ રૂપે પરિણમતું પણ ન હોય, એવું થાય તો પછી સંસાર અવસ્થા રહેતી જ નથી। કેમ કે કર્મ બંધાય નહીં, કર્મ છે જ નહીં, તો બધા જીવો કર્મરહિત થઈ જાય, અને બધા જીવો કર્મરહિત થાય તો પછી સંસારનો નાશ થાય, સંસાર રહે જ નહીં। એટલે પછી એમ કહેવામાં આવ્યું કે પૂદગળ પોતે સ્વયં બંધાતું નથી પણ જીવ એને બાંધે છે, કર્મને કરે છે અને કર્મને પરિણામ આવે છે, એટલે સંસાર તો રહેશે। તો એ વાત ખોટી છે, મિથ્યા છે। કેમ કે જીવ ચેતન દ્રવ્ય છે અને જે કર્મ છે તે જડ છે, અચેતન છે। તો ચેતન જળને કેવી રીતે કરે, ચેતન છે તે જળને કેવી રીતે પરિણમાવે, એટલે એ વાત મિથ્યા છે, ખોટી છે, એટલે એનું નિરાકરણ કરવામાં આવ્યું। અને નિરાકરણ કરવામાં એમ પ્રશ્ન કરવામાં આવ્યો કે ધારો કે જીવ પૂદગળ દ્રવ્યને પરિણમાવે છે તો એ કેવા પૂદગળ દ્રવ્યને પરિણમાવે છે કે જે સ્વયં અપરિણામી છે કે સ્વયં પરિણામી છે, એટલે કે સ્વયં પોતે પરિણમે છે એવું છે કે સ્વયં પોતે નથી પરિણમતું એવું છે। એટલે જો સ્વયં પોતે નથી પરિણમતું એવું છે, અપરિણામી છે, તો જેના પરિણામ ન થઈ શકે એનામાં એવી શક્તિ હોય જ નહીં, તો એને બીજો ક્યાંથી પરિણામ આવી શકે। એટલે એ પહેલી વાતને મિથ્યા છે એમ સાબિત કરી। અને પછી બીજી વાત માટે લીધું કે જો એ પોતે સ્વયં પરિણમી શકે એવું પૂદગળ છે અને જીવ એને પરિણમ આવે છે, તો પછી એમાં જીવે કરવાનું શું રહ્યું? જે પોતે સ્વયં પરિણમી શકે છે એને પોતાની શક્તિને કારણે પરિણમન છે, અને જેને પોતાની શક્તિ છે એને પરની અપેક્ષા હોતી જ નથી, એને પરની અપેક્ષા નથી, એટલે પર એને પરિણમા આવે એ વાત રહેતી નથી। એટલે એ જીવ પૂદગળને પરિણમા આવે છે એ વાત ખોટી ઠરે છે। એનો અર્થ એ થયો કે પૂદગળ સ્વયં પરિણમે છે, એનું પરિણમન થાય છે, એ કર્મરૂપે બંધાય છે અને કર્મરૂપે પણ પરિણમે છે। હવે આ વાતને બરાબર આપણે સમજ્યા છીએ અને એવી જ રીતે અહીંયા પૂતગળની જગ્યાએ જીવની વાત કરી છે. હવે અહીંયા એ જ વાત જીવ સાથે લઈને કહે છે, કેમ કે સાંખ્યમાં તો એમ વાત આવી હતી કે પુરુષ અને પ્રકૃતિ બંને અપરિણામી છે, એટલે પરિણમન કરતા નથી. એટલે પૂતગળની વાત લીધી એટલે પ્રકૃતિની વાત થઈ અને હવે જીવની વાત કરે છે કે જીવનું અપરિણામીપણું નથી, જીવનું પરિણમીપણું છે એ વાતને હવે સાબિત કરે છે. જે સાંખ્યમતમાં એમ કહ્યું કે જીવ પરિણમતો નથી, તો અહીંયા જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે. જીવ પરિણમન કરે છે એને સિદ્ધ કરે છે. અહીંયા ગાથા 121, 122, 123, 124 અને 125 આ પાંચ ગાથામાં જે અગાઉ 116, 117, 18, 119, 20 જે પાંચ ગાથામાં હતું એ જ રીતે વાત છે. પણ અહીંયા ઉદગળના સ્થાને જીવને લીધું છે અને એ રીતે જીવના પરિણમનને સાબિત કરે છે, જીવના પરિણમનને સિદ્ધ કરે છે. તો આપણે આ પાંચ ગાથાઓ લઈએ. અહીંયા કહે છે કે ન સ્વયં બદ્ધ કર્મણી ન સ્વયં પરિણમતે ક્રોધાદિભિ, અદ્યેશ તવ જીવો પરિણામી તદા ભવતિ. અપરિણમમાને સ્વયં જીવે ક્રોધાદિભિ ભાવૈ સંસાર સ્વભાવ પ્રસજતિ સાંખ્ય સમયો વા. પુદ્ગલ કર્મ ક્રોધો જીવમ પરિણામયતિ ક્રોધત્વમ તમ સ્વયં પરિણમમાનમ કથમ નુ પરિણામયતિ ક્રોધ. અથ સ્વયમાત્મા પરિણમતે ક્રોધ ભાવેન એષા તે બુદ્ધિ, ક્રોધ પરિણામયતિ જીવમ ક્રોધત્વમિતિ મિથ્યા. ક્રોધ ઉપયુક્ત ક્રોધો માનોપયુક્તશ્ચ માન એવાત્મા, માયો ઉપયુક્તો માયા લોભો ઉપયુક્તો ભવતિ લોભ. ગુજરાતીમાં આ ગાથા આપણે લઈએ. ગાથા 121 થી ગાથા 125. કર્મે સ્વયં નહીં બદ્ધ ન સ્વયં ક્રોધ ભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિશે પરિણમન હીન બને અરે. ક્રોધાદિ ભાવે જો સ્વયં નહીં જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે. જો ક્રોધ પુદ્ગલ કર્મ જીવને પરિણમાવે ક્રોધમાં, કેમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહીં પરિણમે, અથવા સ્વયં જીવ ક્રોધ ભાવે પરિણમે તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં મિથ્યા બને. ક્રોધોપયોગી ક્રોધ જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સાંખ્ય મતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ, સાંખ્ય મતના માનનારાની વાત કરે છે કે સાંખ્યમતવાળા જે માન્યતા કરીને બેઠા છે એ માન્યતા એમની મિથ્યા છે, એટલે એમના પ્રતિ એમને સમજાવવા માટે કહે છે. એટલે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રત્યે આચાર્ય કરુણા કરીને એને સમજાવતા કહે છે કે ભાઈ, આ જીવ એટલે જીવ કર્મણી સ્વયં બદ્ધ ન ક્રોધાદિ ભી. આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદિ ભાવે સ્વયં ન પરિણમતે યદિ તવ. અને ક્રોધાદિ ભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તદા અપરિણામી ભવતી જીવે સ્વયં ક્રોધાદિભિ ભાવઈ અપરિણમામે. એટલે કે જો તારો મત એવો હોય ક્રોધાદિ ભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે એટલે કે જીવ અપરિણામી ઠરે છે. સાંખ્યમતના અનુયાયી શિષ્યને આચાર્ય કહે છે કે હે ભાઈ, આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદિ ભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે એટલે કે જીવ અપરિણામી ઠરે છે અને જીવે સ્વયં ક્રોધાદિભી અપરિણમામે. સંસારસ્ય અભાવ પ્રસજતિ તા સાંખ્ય સમય. અને જીવ પોતે ક્રોધાદિ ભાવે નહીં પરિણમતા સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્ય મતનો પ્રસંગ આવે છે. બે ગાથાને સાથે લીધી છે. કહે છે કે આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદિ ભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય. એટલે કે જીવ અપરિણામી છે, તો જીવ અપરિણામી છે એટલે પરિણમતો નથી, એટલે સ્વયં પોતે ક્રોધાદિ ભાવે પરિણમતો નથી. આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી એટલે કે એની સમીપમાં કર્મ બંધાયા નથી અને ક્રોધાદિ ભાવે જીવ સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે અપરિણામી ઠરે. એટલે કે જીવ અપરિણામી ઠરે, જીવને પરિણામ હોય નહીં. અને જીવ પોતે ક્રોધાદિ ભાવે નહીં પરિણમતા સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે. ક્રોધાદિ ભાવે એ પરિણમતો નથી તો એને કોઈ બંધ પડતો નથી. એટલે કોઈ પણ જીવ જો અપરિણામી હોય, એને પરિણામ થતા જ ન હોય, ક્રોધાદિ ભાવના પરિણામ થતા ન હોય, રાગાદિ પરિણામ થતા ન હોય, દ્વેષાદિ પરિણામ ન થતા હોય, કોઈ પણ વિભાવ ભાવરૂપ પરિણમન જીવનું થતું જ ન હોય તો પછી સંસારનો અભાવ થઈ જાય. જીવ રાગદ્વેષના ભાવે પરિણમતો ન હોય તો એને સંસારનો અભાવ થાય. એ અપરિણામી હોય, પરિણમન કરી શકતો જ ન હોય, એવા પરિણમન કરવા માટે એ શક્તિમાન હોય જ નહીં. એ કુટસ્થ હોય, જીવનું પરિણમન થતું જ ન હોય. અહીંયા તો એમ કહ્યું છે ને કે સાંખ્ય મતમાં પ્રકૃતિ અને પુરુષને અપરિણામી કયા છે, એટલે એ અપરિણામી હોય એટલે કુટસ્થ હોય, પરિણમન હોય જ નહીં. જો પરિણમન હોય નહીં તો એને ક્રોધ ભાવે કે રાગ ભાવે કે દ્વેષ ભાવે કે મોહ ભાવે કે લોભ ભાવે થવાનો પ્રસંગ જ આવે નહીં. અને એવો પ્રસંગ કોઈ પણ જીવને આવે નહીં. એટલે કોઈ પણ જીવને એવો પ્રસંગ નથી આવતો તો પછી સંસારનો અભાવ ઠરે છે. અથવા તો સાંખ્ય મતમાં જેમ કહ્યું એમ બને છે કે પ્રકૃતિ અને પુરુષ અપરિણામી છે એમ ઠરે. જે અગાઉ પૂદગળ માટે જે રીતે લીધું હતું એ જ રીતે અહીંયા પણ સમજાવવામાં આવ્યું છે. હવે આગળની ગાથામાં અહીંયા કહે છે ગાથાર્થમાં કે પૂદગલ કર્મ ક્રોધ જીવમ ક્રોધત્વ પરિણામયતિ. એટલે કે વળી પૂદગલ કર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણમાવે છે એમ તું માને તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં અપરિણમ માનમ તમ ક્રોધ પરિણામયતી. તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહીં પરિણમતા એવા જીવને ક્રોધ કેમ પરિણમાવી શકે? શું કહ્યું કે વળી પૂતગળ કર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણમાવે છે. જો પૂતગળ કર્મ છે, જળ કર્મ છે, એ જીવનું પરિણમન કરાવતું હોય તો પૂતગળ કર્મ જે ક્રોધ, પૂતગળ કર્મના પરિણામોની વાત લઈએ, જે સંયોગો છે એની વાત લઈએ, તો એ પૂતગળ કર્મના ઉદયો છે તે જો જીવને પરિણમન કરાવે એમ તું માને તો પ્રશ્ન એ થાય છે કે જે સ્વયં નથી પરિણમતું, જે સ્વયં પરિણમવા માટે શક્તિમાન નથી, જે કુટસ્થ છે, એવા જીવને ક્રોધ કેવી રીતે પરિણમાવી શકે? પહેલા એમ કહ્યું કે જીવ પરિણમતો નથી એટલે એ પરિણમતો નથી એમ કહી અને એને અપરિણામી કહ્યો, અને એ અપરિણામી કહેતા એ વાત આવી કે એમ અપરિણામી થતા તો સંસારનો અભાવ થશે, સંસારનો અભાવ થશે. એટલે એમ કહ્યું કે ના, સંસારનો અભાવ નહીં થાય, કેમ કે પૂતગળ કર્મ છે એ જીવને એવા ભાવે પરિણમાવશે. જીવ પોતે સ્વયં નહીં પરિણમે, પણ પૂતગળ કર્મ છે એ જીવને એવા ભાવે પરિણમન કરાવશે. એટલે કે કર્મના ઉદય છે એ જીવને વિભાવ ભાવ રૂપે પરિણમન કરાવે. જીવ પોતે પરિણમન કરવા માળો નથી, પરિણમન કરી શકતો નથી એવો અપરિણામી હોય, અને જો પેલા પૂતગળ કર્મના ઉદયો એ જીવને એવા ભાવે પરિણમાવી શકતા હોય તો શું થાય? એ તો શક્ય નથી, કેમ કે પૂતગળ કર્મના ઉદય છે એ તો પૂતગળ રૂપે જ છે. અને એનો અર્થ તો એ થયો કે પૂતગળ છે એ ચેતન ભગવાન આત્માની અંદર કંઈક કરે છે, એની પર્યાયને ફેરવે છે, એવો અર્થ થાય. પૂતગળ કર્મ જે જળ છે, ક્રોધાદી ભાવને આપણે એમાં અચેતન ગયા, તો એવા એ અચેતન જીવને પરિણમન કરાવે. જીવ જે ચેતન છે એને એ પરિણમન કરાવે એ તો શક્ય નથી. બે દ્રવ્ય જુદા છે. પૂતગળ દ્રવ્ય જળ અચેતન દ્રવ્ય છે, જ્યારે જીવ દ્રવ્ય ચેતન છે. એવા ચેતનને પેલું જળ પરિણમાવે એ તો શક્ય જ નથી. એટલે હવે અહીંયા જેમ અગાઉ પ્રશ્ન કર્યો હતો એવો જ પ્રશ્ન અહીંયા કરે છે કે જો એમ માનીએ કે પૂતગળ કર્મ છે અથવા પૂતગળ કર્મના ઉદયો છે કે જે જળ છે એ જીવને પરિણમાવે છે એમ તારી માન્યતા છે, એ પ્રમાણે માનીએ, તો પછી પ્રશ્ન એવો થાય છે કે એ આત્મા કે જે જીવ એ પોતાની મેળે ક્રોધ ભાવે પરિણમી શકે એવો છે કે પોતાની મેળે ન પરિણમી શકે એવો છે? એ જ પ્રમાણે અહીંયા પણ પ્રશ્ન કર્યા છે. અને જો પોતાની મેળે સ્વયં પરિણમી શકે એવો હોય તો પછી પેલા પૂતગળ કર્મે, પૂતગળ કર્મના ઉદયોએ જીવમાં કંઈ કરવા પણ રહેતું નથી. અને જો જીવ અપરિણામી હોય, એ એવા ભાવે પરિણમી શકે એવો ન હોય, તો પછી એ બીજું દ્રવ્ય, એ જળ દ્રવ્ય, આ ચેતન દ્રવ્યને કેવી રીતે પરિણમાવી શકે? એટલે કે ન પરિણમાવી શકે. એટલે બંને રીતે આ માન્યતા ખોટી ઠરે છે કે પૂતગળ કર્મ જીવને પરિણમાવી શકે. આ માન્યતા મિથ્યા ઠરે છે. અહીંયા કહે છે કે પૂતગળ કર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણમાવે છે એમ તું માને તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં પોતાની જાતે નહીં પરિણમતા એવા જીવને ક્રોધ કેવી રીતે પરિણમાવી શકે? અથવા જો આત્મા પોતાની મેળે ક્રોધ ભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય તો ક્રોધ જીવને ક્રોધપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા ઠરે છે. જો જીવ પોતે ક્રોધ ભાવે પરિણમે છે, તો પછી પેલો ક્રોધ એને ક્રોધ ભાવે એટલે જીવને ક્રોધ ભાવે પરિણમાવે છે એ વાત ખોટી ઠરે છે. એટલે અહીંયા એમ કહે છે કે અથ આત્મા સ્વયં ક્રોધ ભાવેન પરિણમતે એસા તે બુદ્ધિ ક્રોધ જીવમ ક્રોધત્વ પરિણામયતી ઇતિ મિથ્યા, એ મિથ્યા ઠરે છે. આત્મા પોતાની મેળે ક્રોધ ભાવે પરિણમે છે એમ જો તારી બુદ્ધિ હોય તો ક્રોધ જીવને ક્રોધપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા ઠરે છે. માટે સિદ્ધાંત છે કે ક્રોધ ઉપયુક્ત, ક્રોધ ઉપયુક્ત, ઉપયુક્ત કહ્યું છે ને એટલે ત્યાં સંધિ કરી છે, ક્રોધ ઉપયુક્ત એટલે કે ક્રોધમાં ઉપયુક્ત અર્થાત જેનો ઉપયોગ ક્રોધ આકારે પરિણમ્યો છે એવો, જેનો ઉપયોગ ક્રોધ આકારે પરિણમ્યો છે એવો ક્રોધ ઉપયુક્ત. આત્મા ક્રોધ માન ઉપયુક્ત એટલે માનમાં ઉપયુક્ત આત્મા, માનહ એવ માયોપયુક્ત માયા ચ લોભોપયુક્ત લોભ ભવતી, એટલે કે ક્રોધમાં ઉપયુક્ત, ક્રોધમાં ઉપયુક્ત એટલે કે ઉપયોગ ક્રોધ આકારે પરિણમ્યો છે એવો આત્મા ક્રોધ જ છે. માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે અને માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ જ છે. ક્રોધમાં ઉપયુક્ત આત્મા એટલે કે જેનો ઉપયોગ ક્રોધ આકારે પરિણમ્યો છે એવો આત્મા એ ક્રોધ છે. જેનો ઉપયોગ માન આકારે પરિણમ્યો છે એ આત્મા માન જ છે. જેનો ઉપયોગ માયા આકારે પરિણમ્યો છે એ આત્મા માયા છે અને જેનો ઉપયોગ લોભ આકારે પરિણમ્યો છે એ આત્મા લોભ જ છે. હવે આનો વિસ્તાર આપણે ટીકામાંથી લઈએ, ટીકામાં વધુ સ્પષ્ટતા કરી છે એને આપણે સમજીએ. જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો થકો ક્રોધ આદિ ભાવે સ્વયં એવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. જો જીવ કર્મમાં સ્વયં નહીં બંધાયો થકો, જો જીવ કર્મમાં પોતે જાતે નથી બંધાયો એવો એ ક્રોધ આદિ ભાવે સ્વયં ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે, એમ થતા સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે પૂદગલ કર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધ આદિ ભાવે પરિણમાવે છે, પૂદગલ કર્મ એટલે પૂદગલ કર્મના ઉદયો પણ આવી ગયા, જે જળ છે કે જે ક્રોધાદિક છે તે જીવને ક્રોધ આદિ ભાવે પરિણમાવે છે, કર્મ જીવને પરિણમાવે, કર્મના ઉદયો છે તે જીવનું પરિણમન કરાવે, કર્મ જેમ ઉદયમાં આવે એમ જીવને પરિણમવું પડે એવી વાત કહે છે કે પૂદગલ કર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે, રાગ છે તો રાગ ભાવે જીવને પરિણમન કરાવે, એટલે કે કર્મના ઉદયો એ જીવને પરિણમન કરાવે. આવું થાય તો શું થાય, કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. પૂદગલ કર્મ જે ક્રોધાદિ તે જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે એટલે એવું થાય તો એનો અર્થ એ કહ્યો કે કર્મ છે એ જ સર્વોપરિ થઈ ગયું, કર્મ જ બધું કરે એમ એનો તો અર્થ થઈ જાય, એમ તો થતું નથી. એટલે અહીંયા તો કહે છે કે પૂદગલ કર્મ જે ક્રોધાદિ તે જીવને ક્રોધ આદિ ભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી. કેમ કે પહેલા એમ કહ્યું કે જીવ સ્વયં પોતે નથી પરિણમતું તો સંસારનો અભાવ થાય છે, એટલે આગળ એમ તર્ક કરવામાં આવ્યો કે ના, સંસારનો અભાવ નહીં થાય, સંસારનો અભાવ નહીં થાય, પૂદગલ કર્મ છે એ જીવને એમ પરિણમન કરાવશે એટલે સંસારનો અભાવ તો નહીં થાય, પણ આ પૂદગલ કર્મ જળ એ જીવને પરિણમન કરાવે એવું તો બને નહીં. જળ છે ચેતનને પરિણમન કરાવે એ તો શક્ય નથી, એટલે એ વાતનું તો નિરાકરણ કરવું જ પડે. એટલે એનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. અહીંયા કહે છે કે પૂદગલ કર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે. પૂદગલ કર્મ જીવને પરિણમન કરાવે છે તો એ કેવા જીવને પરિણમન કરાવે છે, કે જે અપરિણમતો જીવ છે એને પરિણમન કરાવે છે કે સ્વયં પરિણમતો છે એને કરાવે છે? જો અપરિણમતા જીવને એ પરિણમન કરાવે છે તો પછી જે અપરિણમતું છે જેનામાં પરિણમવાની શક્તિ નથી, સ્વતઃ પોતે પરિણમી શકતું નથી, એને બીજું દ્રવ્ય કેવી રીતે પરિણમન કરાવી શકે? અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહીં, કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ પોતાપણે ન હોય તેને કોઈ કરી શકે નહીં. અને બીજી રીતે લઈએ કે જે સ્વયં પરિણમતાને એ પરિણમાવે છે, એટલે કે જે સ્વયં પરિણમતો જીવ છે એને પેલું જળ પૂદગલ ક્રોધ રૂપે પરિણમાવે છે, એમ જો લઈએ તો અહીંયા કહે છે કે જે સ્વયં પરિણમે છે એને તો પરની અપેક્ષા ન હોય, કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. એટલે આ રીતે બંને પક્ષ અસત્ય ઠરે છે. તેથી જીવ પરિણમન સ્વભાવ વાળો સ્વયં મેવ હોય એમ વાત બરાબર બેસે છે. અને એમ હોવાથી જેમ ગરુડના ધ્યાન રૂપે પરિણમેલો મંત્ર સાધક પોતે ગરુડ છે, તેમ અજ્ઞાન સ્વભાવવાળા ક્રોધાદિ રૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. આ રીતે જીવ પોતે પરિણામ સ્વભાવી છે, પરિણમન સ્વભાવ એનો છે છે ને છે, એ અપરિણામી નથી. જીવ અપરિણામી નથી, એ પરિણમન સ્વભાવી છે અને પરિણમન સ્વભાવ એનો આ રીતે સિદ્ધ થાય છે. જે અગાઉ પાંચ ગાથામાં વાત આવી એના કરતા આ વાત ફક્ત એટલી જ જુદી છે કે ત્યાં પૂદગળ દ્રવ્યને પરિણમન કરતું સિદ્ધ કર્યું હતું, અહીંયા જીવને પરિણમન સ્વભાવી છે એમ સિદ્ધ કર્યું. ફેર એટલો જ છે, બંને વાતમાં જીવ પણ પરિણમન સ્વભાવી છે અને પૂદગળ પણ પરિણમન સ્વભાવી છે એ સામ્ય છે. બંને માં પહેલી પાંચ ગાથા અને આ પછીની પાંચ ગાથામાં એ બંનેમાં એક વસ્તુ છે કે પહેલા દ્રવ્યને લીધું અને અહીંયા પછી જીવને લીધો, અને સામ્ય એટલું છે કે બંને પરિણમન સ્વભાવી છે. એટલે એવો પરિણમન સ્વભાવ પૂદગળનો છે અને જીવનો છે, બંનેના પરિણમન સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, કોઈ એકબીજાને પરિણમાવતા નથી. બંનેની અંદર એ જ વાત આવી કે એ એકબીજાને પરિણમાવી શકે નહીં, એ એકબીજાને પરિણમાવી શકે નહીં. બંનેની અંદર એક વાત એ પણ આવી કે જો એ પરિણમે નહીં તો સંસારનો અભાવ થાય. પૂદગળ પણ પરિણમે નહીં તો પણ સંસારનો અભાવ થાય, અને જીવ પણ પરિણમે નહીં તો પણ સંસારનો અભાવ થાય. આપણે જાણીએ છીએ કે જીવ દ્રવ્ય છે એ વિભાવ ભાવે પરિણમે છે અને પૂદગળ છે તે વિભાવ ભાવે પરિણમે છે. બાકીના ચાર દ્રવ્યો એ તો શુદ્ધ ભાવે જ પરિણમે છે, એના વિભાવ ભાવ રૂપે પરિણમન થતા જ નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એના પરિણમન તો શુદ્ધ પરિણમન થાય છે, એના બે પ્રકારે પરિણમન થતા નથી. જીવને શુદ્ધ ભાવે સ્વભાવ ભાવે પરિણમન હોય છે, એનું સહજ પરિણમન છે, એનો સ્વભાવ છે, એમ કરતા એને કોઈ રોકી શકે નહીં, એમ શાશ્વત પરિણમી શકે એટલે કે હંમેશને માટે એવું પરિણમન કરી શકે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે કાયમ માટે હંમેશ માટે શાશ્વતપણે એવું પરિણમન કરી શકે. સિદ્ધને એવું પરિણમન હોય છે, શુદ્ધ પરિણમન એનો સ્વભાવ છે, શુદ્ધ ભાવે પરિણમવું એ શક્ય છે. શક્ય છે એટલું જ નહીં પણ એ અનંત કાળ સુધી એવું પરિણમન થઈ શકે છે. એટલે એ તો એનો સહજ સ્વભાવ છે. પણ વિભાવ ભાવે પરિણમન થવું એ જીવનો કોઈ ગુણ નથી કે જેના લીધે થઈને થાય, એ એનો કંઈ સ્વભાવ નથી. છતાં પણ એવું વિભાવરૂપ પરિણમન થાય છે, અને વિભાવરૂપ પરિણમન થાય છે એટલે એની સમીપમાં કર્મ બંધાય છે, એની સમીપમાં કર્મ બાંધે છે એમ કહીએ ઉપચારથી, અથવા તો એમ કહેવાય કે એના વિભાવ ભાવે પરિણમન થાય છે. એટલે એવા રાગ દ્વેષ મોહ માયા લોભના ભાવ એ જડ કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે. આપણે અહીંયા એ વાત કરી રહ્યા છીએ કે જીવનું વિભાવ પરિણમન હોય છે, એ ક્ષણિક પરિણમન છે, એ પર્યાયમાં છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને વિભાવ પરિણમન થાય, છતાંય એનું વિભાવ પરિણમન પણ થાય છે. પરનું લક્ષ્ય કરતાં એને વિભાવ પરિણમન થાય છે, અને વિભાવ પરિણમનને કારણે ઉપચારથી એમ કહેવાય કે જીવ કર્મ બાંધે છે, અને વ્યવહારથી એમ કહેવાય કે જીવના એવા વિભાવ પરિણમનને કારણે જે વિભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એ પેલા જડ કર્મો બંધાય છે, એમાં નિમિત્ત થાય છે. નિશ્ચયથી તો જીવ એ જડ કર્મને કરતો નથી, બાંધતો નથી. એ જ રીતે પૂતગળને માટે પણ એમ કહેવાય કે એનું પરિણમન બે પ્રકારે થાય છે. પૂતગળ પરમાણુ જે નાનામાં નાનો અંશ, જેનું હવે વધારે વિભાજન થઈ શકે નહીં એવો જે અંશ છે, એનું પરિણમન તો શુદ્ધ પરિણમન થાય છે, એનું વિભાવ પરિણમન થતું નથી. પરંતુ એ શુદ્ધ પરિણમનની સાથે જ્યારે એ પરમાણુ છે એ એકબીજા સાથે જોડાય છે, તો એ જોડાવારૂપ પરિણમન છે એને વિભાવ પરિણમન કહેવાય, અને જોડાયા પછી જે સ્કંદ થાય છે એના પરિણમન છે એને વિભાવ પરિણમન કહેવામાં આવે છે. એટલે કારમણે રજકણો ભેગા થવા, એ કર્મ વળગણાઓ બધી ભેગી થઈ અને કર્મ બને, કર્મની કોઈ પણ પ્રકારની પ્રકૃતિ બંધાય, તો એ પરિણમન છે તે એ પૂતગળનું વિભાવ પરિણમન છે, અને એ કર્મરૂપે પરિણમે છે એ પણ પૂતગળનું વિભાવ પરિણમન છે. એટલે આવું કર્મરૂપે બંધાવવું અને કર્મનું વિભાવ પરિણમન થવું એ જો ન થાય તો પણ સંસારનો નાશ થાય, એટલે સંસાર રહે નહીં. એટલે પૂતગળનું જડ કર્મરૂપે બંધાવવું, જડ કર્મરૂપે બંધાવવું એ પૂતગળનું પોતાનું જ કાર્ય છે, અને પૂતગળ એ રીતે પરિણમે છે. એ જ રીતે જીવનું એ ક્રોધાદી ભાવે થવું એ એનું પોતાનું કાર્ય છે, એ પોતાનું કાર્ય છે. એ કાર્ય કંઈ પેલા જડ કર્મના ઉદયો કરાવે છે કે કોઈ બીજો કરાવે છે એમ નથી. અને આ રીતે સંસાર છે, જીવના રાગ દ્વેષના ભાવ છે, અને એ નિમિત્ત થાય છે, અને સામે એ જ પ્રકારે જડ કર્મ બંધાય છે, અને જડ કર્મ છે એના ઉદય આવે છે તો એ નિમિત્ત થાય છે, અને એના નિમિત્તે એટલે કે એનું લક્ષ્ય કરતા જીવને રાગ દ્વેષના ભાવ થાય છે. એટલે આમ સંસાર ચાલ્યા કરે છે. એટલે બંને મહત્વના છે, બંનેના પરિણમન મહત્વના છે, બંને સ્વતંત્ર પરિણમન કરે છે તે છતાં પણ, બંને સ્વતંત્ર પરિણમન કરે છે તે છતાં પણ એમને એકબીજાની અપેક્ષા નથી, એકબીજામાં ફેરફાર કરવાનું કંઈ થતું નથી, માત્ર પોતાનું જ પરિણમન કરે છે, બીજાનું પરિણમન કરતા નથી. એટલે આવી જીવની અને પૂતગળની પરિણમવામાં સ્વતંત્રતા છે. અહીંયા પહેલા કર્તા કર્મ તરીકેની સ્વતંત્રતા દર્શાવી કે એ એકબીજાના કરતા થતા નથી, એકબીજાના કામ કરતા નથી જીવ અને પૂતગળ, અને હવે અહીંયા પરિણમન રૂપે પણ સ્વતંત્રતા બતાવી, અને પરિણમન છે સાંખ્યમત પ્રમાણે જે વાત છે એમ બિલકુલ નથી. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જીવ પરિણમન સ્વભાવી છે, એટલે પરિણામ સ્વભાવ છે, એ પરિણમે છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિ રૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિ રૂપ જ થાય છે. પોતાનો ઉપયોગ માન રૂપે પરિણમે છે ત્યારે પોતે માન રૂપ જ થાય છે.
જીવનો ઉપયોગ માયારૂપ થાય છે ત્યારે જીવ માયારૂપ થાય છે.
જીવનો ઉપયોગ લોભ રૂપે પરિણમે છે ત્યારે તે લોભ રૂપે થાય છે. જ્યારે એનો ઉપયોગ એ ક્રોધ ભાવે, માન ભાવે, માયા ભાવે કે લોભ ભાવે થાય છે તો જીવ પોતે ક્રોધ રૂપ, માન રૂપ, માયા રૂપ કે લોભ રૂપ થાય છે એમ જાણવું. હવે આની પહેલા આપણે એક કળશ, એ આપણે નથી લીધો, એ અત્યારે પહેલા લઈએ અને પછી આપણે ગુરુદેવના પ્રવચનમાંથી આનો વિસ્તાર સમજીએ. કળશ 64.
ચિતેત્ય વિજ્ઞા ખલુ પુદ્ગલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ તસ્યા સ્થિતાય યા સકરોતિ ભાવમ હેમાત્મન સ્તસ્ય સ્વ એવ કરતા.
64 કળશના અર્થમાં એમ કહે છે કે ઇતિ પુદ્ગલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ, આ રીતે પુદ્ગળ દ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ, ખલુ અવિજ્ઞા સ્થિતા તસ્યા સ્થિતા યા એટલે નિર્વિઘ્ન સિદ્ધ થઈ, એ સિદ્ધ થતા સ આત્મન યમ ભાવમ કરોતી, પુદ્ગળ દ્રવ્ય પોતાના જે ભાવને કરે છે તસ્ય સ્વ એવ કરતા, તેનો તે પુદ્ગળ દ્રવ્ય જ કરતા છે. 116-120 ગાથામાં પુદ્ગળ દ્રવ્ય વિશે વાત કરવામાં આવી, એને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 64 લખ્યો અને એમાં કહ્યું કે આ રીતે પુદ્ગળ દ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થઈ, એટલે પુદ્ગળ દ્રવ્યનો સ્વભાવ પરિણમનશીલ છે એ વાતને સિદ્ધ કરી, અને એ સિદ્ધ કરતા પુદ્ગળ દ્રવ્ય પોતાના જ ભાવને કરે છે અને તેનો એ પુદ્ગળ દ્રવ્ય જ કરતા છે.
હવે ગાથા 121-125 ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ.
પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 216 એમાં ગાથા 121-125 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે જુઓ આ ગાથાઓ બહુ ઊંચી છે, અહીં ક્રોધ શબ્દથી વિકારી ભાવ સમજવું, બધા જ ભાવ આવી જાય. દયાદાન વ્રત તપ ભક્તિના વિકલ્પ એ જીવનું કર્મ કાર્ય છે, તે વિકારના ભાવે જીવ સ્વયમેવ જો ન પરિણમે તો તે ખરેખર અપરિણામી એટલે કે નહીં બદલાનારો કુટસ્થ જ ઠરે. અપરિણામીની વાત મુખ્યતાથી કરવી છે. જીવ અપરિણામી છે એમ માનવામાં આવે તો શું થાય? જરાક 2 મિનિટ માટે પણ વિચાર કરીએ તો આપણને લાગે કે આવું તો હોઈ શકે જ નહીં. એ કુટસ્થ છે, જીવ પરિણમન કરતો નથી અને કુટસ્થ છે, એ કુટસ્થ હોય જ નહીં, કુટસ્થ હોય જ નહીં. એટલે કોઈ પણ પ્રકારના જે ભાવ છે એવા ભાવે, એટલે પોતાના સ્વભાવ ભાવ સિવાયના કોઈ પણ પ્રકારના ભાવે જ્યારે જીવ પરિણમે છે તો એ બધા ભાવ, એ શુભ હોય કે અશુભ હોય, એ બધાને ગુરુદેવે અહીંયા વિકાર ભાવ કયા, અને વિકારના ભાવે જીવ સ્વયં પોતે પરિણમે છે પણ છતાં જો સ્વયંમેવ ન પરિણમે તો એ અપરિણામી કહેવાય, એટલે કે કુટસ્થ કહેવાય. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને વિકાર થાય છે એમ નથી, કર્મના ઉદય આવ્યા એટલે આ વિકાર થાય છે એમ નથી. જીવમાં જે વિકાર થાય છે, જે ક્રોધના ભાવ થયા કે માનના કે લોભના કે શુભ ભાવ થયા, દાનના ભાવ, વ્રતના ભાવ, તપના ભક્તિના ભાવ થયા, આ બધા ભાવને વિકાર કહેવામાં આવ્યા. એ બધા વિકારી ભાવ જીવને થાય છે, તો એ થાય છે તો એ કંઈ પેલા જળ કર્મને લઈને થાય છે, પેલા જળ કર્મના ઉદય આવ્યા છે એટલે થાય છે, જળ કર્મના ઉદયો એને એવા ભાવ કરાવે છે. જીવમાં વિકાર થાય છે તો એ કોણ કરાવે છે? જીવને એવા વિકારી ભાવ કોણ કરાવે છે? શુભ ભાવ અને અશુભ ભાવ કોણ કરાવે છે? કોઈ પ્રેરે છે, કોઈ દબાણ કરે છે? એવું તો નથી. જો એવું હોય તો જીવ ક્યારેય મુક્ત થઈ શકે જ નહીં. એટલે એવું તો નથી. જીવ પોતે પોતાને જેવા ભાવે પરિણમવું હોય એવા ભાવે પરિણમવા માટે ખરેખર તો સ્વતંત્ર છે. જીવને પોતાને શુદ્ધ ભાવે, પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમવું હોય તો એમાં એને કોઈ રોકતું નથી. એને કોઈ દબાણ નથી કરતું કે તું વિકાર ભાવે પરિણમન કર. જીવને વિકાર થાય છે, વિકારી ભાવે પરિણમન થાય છે, તો એમ નથી કે પેલા કર્મના ઉદય આવ્યા છે માટે એને વિકાર થાય છે, એમ નથી. એ તો સંયોગો છે. જે કર્મના ઉદય આવ્યા છે અને જે સંયોગો સર્જાયા છે એ સંયોગો બહારમાં છે, આત્માની અંદર નથી, જીવની અંદર નથી. એ સંયોગો કંઈ દબાણ કરતા નથી અને કહેતા પણ નથી કે જીવ તું આમ પરિણમન કર. અરે એ તો જડ છે. એ કર્મના ઉદયો આવ્યા છે એ તો જડ છે, અને એવા જડ એ આ ચેતન ભગવાન આત્માને પરિણમાવે એવું તો હોય જ નહીં. એટલે કે જીવનો જે વિકાર છે, જીવનો વિકારી ભાવે પરિણમન છે, એ જીવનું પોતાનું છે અને એને માટે જવાબદાર જીવ પોતે જ છે. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને વિકાર થાય છે એમ બિલકુલ નથી. તો થાય છે શા માટે? તો કે પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય છે. જડ કર્મ એને વિકાર કરાવતું નથી, પણ જીવને પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય છે. ઊંધો પુરુષાર્થ કેમ કયો? ઊંધો પુરુષાર્થ એટલા માટે કયો કે જે સાચો પુરુષાર્થ છે એ તો પોતાને પોતાના સ્વભાવ ભાવે રહેવાનો છે. જીવને પોતાનો જેવો શુદ્ધ ભાવ છે, પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવે રહેવું એ સાચો પુરુષાર્થ છે, એ સમ્યક પુરુષાર્થ છે. જીવે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમવું, પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, સ્વભાવે રહેવું એ એનો સમ્યક પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ છે. પણ એવું કરતો નથી. એને બદલે ત્યાંથી એ ચ્યુત થઈને, ત્યાંથી એ છૂટીને, ત્યાંથી એ નીકળીને એ બહારમાં પરનું લક્ષ્ય કરીને જે પ્રકારનો પુરુષાર્થ કરે છે, એટલે કે વિકાર ભાવે પરિણમવા રૂપે પુરુષાર્થ કરે છે, એ એનો ઊંધો પુરુષાર્થ છે. એટલે અહીંયા કહે છે કે પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય છે અને પોતાના સમ્યક પુરુષાર્થથી વિકાર ટળે છે. વિકાર નિશ્ચયથી પોતાના ષટકારકથી થાય છે. બીજી રીતે જોઈએ તો વિકારનું થવું શા માટે છે? તો કે વિકાર જે થાય છે એ જે પરિણામ આવ્યું એ પર્યાય થઈ, એ પર્યાયના ષટકારકો એના પોતાના છે. એ છે છ કારકો એના પોતાના છે. કર્તા પણ એ પર્યાય પોતે છે, કર્મ પણ પર્યાય પોતે છે, એનું સાધન પણ એ પર્યાય પોતે છે, એનું સંપ્રદાન એટલે એ પર્યાય જેને મળી એ પણ પોતે છે, એનું અપાદાન જેમાંથી થઈ એ પણ એ પર્યાય પોતે છે, અને એનું અધિકરણ એટલે આધાર પણ એ પર્યાય પોતે જ છે. એટલે એ પર્યાય જે થઈ, વિકાર જે થયો, એ પરિણામ એના પોતાના કારણે થયા છે, એમાં બીજું કોઈ કંઈ કરતું નથી. એટલે નિશ્ચયથી તો એમ જ કહેવાય કે એના ષટકારક પોતાના છે. વિકાર નિશ્ચયથી પોતાના ષટકારકથી થાય છે, તેમાં પરકારકોની અપેક્ષા નથી. બીજું કોઈ એમાં કંઈ પણ કરે એ વાત રહેતી જ નથી. એટલે જ્યારે એમ આપણે કહીએ કે જીવને વિકાર પોતાથી થાય છે, ત્યારે જીવના પોતાના ગુણથી થાય છે એમ કહેવાનો અર્થ નથી. પણ સ્વયં એ વિકાર થયો છે, એ પર્યાયમાં થયો છે, અને એ પર્યાય ઉત્પન્ન થઈ છે તો એ સમયની એવી યોગ્યતા છે માટે એવી પર્યાય થઈ છે. વિકાર ભાવે થવાની એવી એ સમયે યોગ્યતા છે માટે એવી પર્યાય ઉત્પન્ન થઈ છે, અને એના ષટકારકો એના પોતાના છે. નિશ્ચયથી એ વિકાર પોતાથી પોતાના ષટકારકોથી થાય છે, એમાં પરકારકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાયની 62મી ગાથાનો ઉલ્લેખ વારંવાર ગુરુદેવ કરે છે અને અહીંયા પણ એનો ઉલ્લેખ કરતા કહે છે કે પંચાસ્તિકાયની ગાથા 62માં આવે છે કે વિકાર પોતાના ષટકારકથી થાય છે, એટલે કે કર્મથી થતો નથી. કર્મ નિમિત્ત હોય ભલે, એ વખતે કર્મના ઉદય આવ્યા હોય એ વાત જુદી છે, એ હોય, પણ એથી કરીને એ કંઈ કરે છે એમ નથી. કર્મને નિમિત્ત કહેવામાં આવે જ્યારે આ વિકારી પર્યાય થાય છે ત્યારે તે વખતે કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કાર્ય થાય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે, તો એ નિમિત્ત હોય, પણ એથી કરીને નિમિત્ત કંઈ કરે છે એમ નથી. એટલે કે કર્મ કંઈ આવા વિકારી ભાવ કરાવે છે કરે છે એમ નથી. એ જીવનો ઊંધો પુરુષાર્થ છે, એ એનો પ્રમાદ વર્તે છે, એનું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એટલે એ વિકારી ભાવે થાય છે, પરનું લક્ષ કરે છે અને વિકારી ભાવે થાય છે. પરંતુ એમ નથી કે કર્મથી વિકાર થાય, એ તો વાત બિલકુલ નથી. આપણે તાત્પર્યની વાત અત્યારે સમજી રહ્યા છીએ. તાત્પર્ય આ જ સમજવાનું છે કે જીવને એમ થઈ ગયું છે કે અમને આ બધા કર્મ ને કર્મને કારણે અમારું આમ થાય છે તેમ થાય છે, એટલે અમે સ્વાધ્યાય કરી શકતા નથી કે અમે એવો પુરુષાર્થ કરી નથી શકતા. મોક્ષ માર્ગનો પુરુષાર્થ ક્યાંથી થાય? અમારા કર્મ જ એવા છે તો અમે શું પુરુષાર્થ કરીએ? આવી માન્યતા ઘણા લોકોને છે. અત્યારે એવા કર્મનો ઉદય વર્તે છે કે જેને લીધે થઈને કંઈ થઈ શકે એમ નથી, કંઈ ધર્મ ધ્યાન થતું નથી, શું કરીએ? આવી વાત જે લોકો કહે છે એને અહીંયા સમજવાનું છે કે ભાઈ, તું ભગવાન આત્મા છો, તું ચેતન છો, અને કર્મના ઉદય છે એ તો જડ છે, અચેતન છે, એ તારી સમીપમાં છે, તારી અંદરમાં પેઠા નથી, ઘૂસ્યા નથી, તને પરિણમાવતા નથી. સમજવાનું આ જ છે, આમાં તાત્પર્ય આ જ સમજવાનું કે બે દ્રવ્યની આપણે સ્વતંત્રતા, બે દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા સમજ્યા, બે દ્રવ્યના કરવાપણાની કરતાપણાની સ્વતંત્રતા પણ સમજ્યા, પણ એની પાછળનો આશય એ જ છે કે આ જીવને કર્મ કંઈ કરાવતું નથી, કરતું નથી. કર્મને કારણે આમ થાય, કર્મને કારણે તેમ થાય, કર્મને કારણે અમે અટક્યા છીએ. અરે પ્રભુ, તું શું વાત કરે છે? ગુરુદેવ કહે છે કે ભાઈ, તું કર્મને કારણે નથી અટક્યો, તું તારા ઊંધા પુરુષાર્થને કારણે અટક્યો છે. આ વાતનો તું વિશ્વાસ કર. જે કંઈ વિકાર થાય છે, વિભાવ ભાવ થાય છે, રાગ થાય છે કે દ્વેષ થાય છે, કે શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે, એ બધું થવાનું કારણ તારું પોતાનું છે. જીવને એવા પરિણામ થાય છે તેમાં કંઈ કર્મ કરે છે એમ નથી. મુખ્ય માન્યતા જ એવી વર્તે છે કે જડ કર્મ એ આ બધું જીવને કરાવે, જાણે આખો કંટ્રોલ એને ન લઈ લીધો હોય જીવનો, એવી એક ઊંધી માન્યતા ચાલે છે. હિન્દુઓની અંદર એવી માન્યતા વર્તે છે કે ભગવાન બધું કરે, કોઈ એક ભગવાન છે એ બધું કરે, એની મરજી વગર એક પાંદડું પણ હલી શકે નહીં, એવી એ લોકો વાત કરે છે. અને અહીંયા જૈનમાં આવી ઊંધી વાત કરે છે કે કર્મ બધું કરે, કર્મ હોય એ પ્રમાણે થાય, કર્મ પ્રમાણે બધું થાય. આવી મોટી ભૂલ, આ મોટામાં મોટું મિથ્યાત્વ, એ જ્યાં સુધી જીવને છૂટશે નહીં, એ માન્યતા છૂટશે નહીં, ત્યાં સુધી એ સાચો પુરુષાર્થ નહીં કરી શકે. એટલે અહીંયા સમજાવે છે કે જીવ સ્વયં વિકાર રૂપે પરિણમે છે, એને કંઈ કર્મ વિકાર કરાવે છે એમ બિલકુલ નથી. આગળ પણ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અહીં કહે છે કે જીવ સ્વયં વિકાર રૂપે ન પરિણમતો હોય તો તે અપરિણામી સિદ્ધ થશે, અને અપરિણામી સિદ્ધ થતા સંસારનો અભાવ થશે. જે વાત આપણે ગાથામાંથી સમજ્યા, સંસાર એટલે આ બૈરા છોકરા નહીં, આ બધા નહીં, આપણી આસપાસમાં બધા છે એ નહીં, પણ મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામને સંસાર કહેવામાં આવે છે. જીવને જે રાગ દ્વેષ થાય છે એના પરિણામ સહિત એ છે, એ એનો સંસાર છે. મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામ જીવના પોતાના, એની પોતાની આસપાસમાં રહ્યા છે, એ એનો સંસાર છે. દરેક જીવને પોતાનો સંસાર છે. પોતાનો સંસાર એટલે પોતાના બૈરી છોકરા ઘરવાર એ નહીં, પણ પોતાનો સંસાર એટલે પોતાનું મિથ્યાત્વ અને પોતાના રાગ દ્વેષના પરિણામ, એ એનો પોતાનો સંસાર કહેવાય છે. એટલે જીવ પોતે સ્વયં મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામ રૂપે ન પરિણમે તો સંસારનો અભાવ થઈ જશે, એટલે કે અપરિણામી હોય તો સંસારનો અભાવ થાય એ વાત આપણે ગાથામાંથી સમજ્યા, એ જ વાત અહીંયા ફરીથી લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું.
હવે જે સમયસારમાંથી આવી ઉત્તમ વાત આપણને જાણવા મળી છે એવા સમયસારની સ્તુતિ કરીએ અને પછી સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંડ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે, બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.